સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સમત 1885ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મેળીને આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને રાત્રિને સમય બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછ્યો, જે બે સત્સંગી છે તેની અવસ્થા 20-20 વર્ષની છે તથા બેને નિશ્ચય હેત ભક્તિ વૈરાગ્ય ધર્મ તે બરાબર છે અને તેમાંથી એકને તો પ્રારબ્ધ યોગ્ય કરીને પરણીને સ્ત્રી મળી ને એકને ન મળી ને સાંખયોગી રહ્યો ને એકને અને એને પણ પરણ્યાની તો ઈચ્છા હતી પણ મળી નહીં ત્યારે બે જણને તીવ્ર વૈરાગ્ય તો પ્રથમથી જ નહોતો માટે વિષય ભોગમાં બેને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે ગ્રહસ્થ થયો તેની થાય કે સાંખ્યોગીની થાય તે કહો. અને વેદ તો એમ કહે છે, જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી સંન્યાસ કરવો ને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્થ થવું પછી સંન્યાસ કરવો માટે વિચારીને ઉત્તર કરજો. મધ્યનું 29મું વચનામૃત જોરદાર વચનામૃત છે. ધીમે બોલજો. અદભુત વચનામૃત છે. મહારાજ કે બે ભક્ત છે, બંનેનો ત્યાગ વૈરાગ નિશ્ચય બધું સરખું છે પણ બેમાંથી એકને તીવ્ર વૈરાગ્ય તો નથી. એક સંસાર આશ્રમમાં જોડાણો અને એક સાંખ્યોગી થયો એટલે સાધુ થયો, સમજો ને, એક સાધુ થઈ ગયો. તો બેમાંથી કોણ શ્રેષ્ઠ અથવા તો વાસના કોઈની ટળશે? મહારાજ કે પરિણામની તો બેને તીવ્ર ઈચ્છા હતી અને જોકે મહારાજના મુખ થકી ઉત્તર સાંભળવા સંતો ઈચ્છતા હશે એટલે ઉલટસુલટ ઉત્તર આપશે. બાકી સીધી જ વાત છે, તીવ્ર પરણવાની ઈચ્છા હોય અને પછી લગ્નનું સરખું ના અને સાધુ થઈ જાય એ કેવોક થાય? હે, સિંહ જેવો થાય, લબાડ થાય, કેવો થાય? એટલે ઉત્તર તો વ્યવસ્થિત જ છે પણ તેમ છતાંય સંતોએ એ ઉત્તર મહારાજના મોઢા થકી સાંભળવાની ઈચ્છાથી ઉલટો ઉત્તર આપ્યો. મહારાજ કે બોલો કોણ શ્રેષ્ઠ છે? પછી શુકમુનિએ એનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો, જે એ ગૃહસ્થાશ્રમી સારો અને બીજો જે સાંખ્યોગી તે ભૂંડો, કેમ જે એને તીવ્ર વૈરાગ નથી માટે એણે વિષયને તુચ્છને અસત્ય જાણ્યા નથી, તેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ દ્રઢતા નથી, તે સારું સત્સંગથી બહાર જાય ને વિષયનો યોગ થાય તો બંધાય જાય ને જો વિષયનો યોગ ન થાય તો સત્સંગની પાછી લાલચ રાખે ને સત્સંગમાં આવે અને જે ગૃહસ્થ છે તેને 6 મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે માટે મંદ વૈરાગ્યવાળાને ત્યાગ કરવો એ ઠીક નથી. ત્યાગ તો તીવ્ર વૈરાગ્યવાળાને જ કરવો તે ઠીક છે અને મંદ વૈરાગ્યવાળો ત્યાગ કરે તો એનો ત્યાગ દેહ પર્યંત નભે નહીં, વર્ષે, 2 વર્ષે, 10 વર્ષે તેના ત્યાગમાં વિઘ્ન જરૂર પડે. શુકાનંદ સ્વામી બહુ પ્રકાર ઉત્તર કરવા માંડ્યા પણ ઉત્તર થયો નહીં. શું કામ ન થયો? શુકાનંદ સ્વામી ત્યાગી બાજુનો પક્ષ ખેંચતા હશે પણ આ લબાડ ત્યાગીનો પક્ષ ખેંચે એમ વિજય કેજ થાય? પક્ષ લેવામાં સ્વામી ભૂલ ખાઈ ગયા. સાધુનો પક્ષ લીધો ખરેખર તો વિજય થાત, પણ કેવા સાધુનો પક્ષ લીધો? પરણવાની તીવ્ર ઈચ્છા હતી પણ લગ્નનો મેળ ન પડ્યો અને સાધુ થઈ ગયાનો પક્ષ લીધો એટલે ફેલ ગયા. મહારાજ કહે ગ્રહસ્થ શ્રેષ્ઠ, ભલે બે સરખા ત્યાગ વૈરાગ બધે સરખા જ હતા પણ ગ્રહસ્થ શ્રેષ્ઠ એટલા માટે મહારાજ કીધો કે ગ્રહસ્થ ભક્ત વાસનિક હતો એટલે સંસારમાં જોડાણો, પણ જોડાણા પછી અખંડ એના મનમાં શું રહેશે કે હો આ સંસારમાં પીડ્યો છું, રખેને ક્યાંય બંધન ન થઈ જાય, રખેને ક્યાંય બંધન ન થઈ જાય, એનું અખંડ એને ચિંતવન રહેશે. એ ચિંતવનને અવલંબને કરી એને ક્યારેક પણ સાધુ મળશે ત્યારે મન કર્મ વચન કરીને સાધુનો સમાગમ કરી બહાર નીકળવા માટે મથશે. માટે મહારાજ કે ગ્રહસ્થ શ્રેષ્ઠ છે. પેલી વાત છે ને કે સંઘ એકવાર મક્કા મદીના જતો હતો, રસ્તામાં એક શહેર આવ્યું, હાલતા બે જણા જતા થાકી ગયા હો. પછી વિચાર કર્યો એક જણાએ કે મારે થાક લાગ્યો છે, હાલવું નથી, અને ગામમાં કોઈ જગ્યાએ ઉતારો ન મળ્યો. એક હાવ પહેલાં હલકા માણસો, જે હલકા ધંધા કરનારી સ્ત્રીઓ, ન્યા જગ્યા હતી એટલે ઓલો કે હું તો રાતે અહીં રોકાઈ જઈશ, તું જાકે. ઓલો કે પણ અહીં ન રોકાવાય, હવે આપણે બે ચાર કલાક હાલશું તો મદીના પહોંચી જશું, મક્કા પહોંચી જશું, હાલ તો ઓલો ન હાલ્યો. પછી ન્યા પહોંચી ગયો. આ વિષયને સૂતો રહ્યો, ઊંઘ ન આવી, મનમાં પસ્તાવો થયો કે હા હા ન ગયો, એના કરતાં ધીમે ધીમે હાલ્યો ગયો હોત તો, અત્યારે મક્કા પહોંચી ગયો હોત અને અત્યારે બધાને કેવો આનંદ કરતા હશે, એ મોજ કરતા હશે, બધા આવ્યા હશે અને બધા એ કિલોલ કરતા હશે. એને આખી રાહથી સંકલ્પ થયા, ઓલાને અયોગ્ય સંકલ્પ થયા કે રોકાઈ ગયો તો હારું હતું. અને બેના દેહ પડી ગયા. બેના દેહ પડ્યા ત્યારે જે વેશ્યાની ઘેર રોકાણો હતો એનો દેહ પડ્યો એટલે મુક્તિ થઈ, અને ઓલો મક્કામાં દેહ પીડ્યો તોય પણ અધોગતિને પામ્યો. હું કામ ત્યાં રહ્યા પછી સંકલ્પ હારો થયો નહોતો. એ મહારાજ કહે છે ગ્રસ્થાશ્રમમાં જોડાણો છે પણ પારાવાર પશ્ચાતાપ થાય છે. કહો મારા જેવો વાસનિક આ દુનિયામાં કોઈની વાસનાને કારણે સંસારમાં જોડાણ હેરાન હેરાન થઈ ગયો, આવો સરસ માણસનો દેહ મળ્યો ભગવાન ભજવા હાટુના ક્યાં સંસારમાં જોડાણો, એવું અખંડ એને ચિંતન થાય. અને સાધુ જ્યારે મળશે ત્યારે મન કર્મ વચને એ સંતનો સમાગમ કરશે, નિર્વાસનિક થવા માટે પ્રયાસ કરશે. માટે મહારાજ કે ગ્રહસ્થ શ્રેષ્ઠ છે. અને ઓલો કદાચ સાધુ થઈ ગયો પરંતુ એને ચિંતન અયોગ્ય થાય છે તો મહારાજ કહે કે એ ન્યૂન છે. એટલે આ વાત બહુ સ્પષ્ટ દેખાય છે કે સાધુ એને જ થવું જોઈએ કે જેને બ્રહ્મચર્ય પાળવાનું તાન હોય, જેના મનમાં એવો સંકલ્પ હોય કે આ દેહ કરીને બ્રહ્મચર્ય પાળીને ભગવાનને રાજી કરી દેવા છે, એને ત્યાગાશ્રમ સ્વીકારવો જોઈએ, બીજાએ ત્યાગાશ્રમ સ્વીકારાય જ નહીં. આ બહુ સ્પષ્ટ મત છે. કોઈ દી ન સ્વીકારવો જેના મનમાં એમ હોય કે જલસા જીખશું અને એ ગાડીઓમાં ફરશું, મોજ મજા કરશું, એણે જિંદગીમાં ત્યાગાશ્રમ સ્વીકારવો નહીં. સાધુનો આશ્રમ બહુ શ્રેષ્ઠ આશ્રમ છે. મહારાજ કે સાધુ મમ હૃદય, સાધુની બહુ મોટી મહત્તા છે. અને સાધુ જેવા બ્રહ્માંડમાં કોઈ સુખ્યો નથી. પણ કોણ? જેને બ્રહ્મચર્ય પાળવાનું તાન છે, ભગવાનને મળવાનું જેને તાન છે, ભગવાન માટે જે મથે છે એના જેવો આ બ્રહ્માંડમાં કોઈ સુખ્યો નથી. એ સાધુ જેવો આ બ્રહ્માંડમાં કોઈ સુખ્યો નથી. અને જેને વિષયની વાસના છે એના જેવો આ બ્રહ્માંડમાં કોઈ દુખ્યો નથી. સાધુ જેવો કોઈ સુખ્યો નહીં, સાધુ જેવો કોઈ દુખ્યો નહીં. વાસનિક સાધુ જેવો છે તો એને જેવો આ બ્રહ્માંડમાં કોઈ દુખ્યો નથી. કારણ કે છે વિષયની વાસના, અને ત્યાગ આશ્રમમાં વાસના એની તૃપ્ત થાય નહીં, એને કારણે એના જેવો કોઈ દુખ્યો નથી. અને જેને વાસના ટળી છે અથવા તો વાસના ટાળવાના ઉપાય અખંડ મીંડો છે, અને વાસના ટાળીને ભગવાનને રીઝવવાનું અખંડ તાન છે, તો એને જેવો આ બ્રહ્માંડમાં કોઈ સુખ્યો પણ નથી. એટલે આ વચનામૃત ઉપર એવો મતલબ થાય છે કે મહારાજ અહીંયા વાત કરે છે એ લબાડ સાધુની વાત કરે છે, અને વાસનિક ગ્રહસ્થ બંનેની વાત કરે. તેમ છતાં મહારાજ કે વાસનિક ગ્રહસ્થ શ્રેષ્ઠ છે, એને ટળવાના ચાન્સીસ છે, ઉલન ટળવાના ચાન્સીસ જ નથી. એટલે મહારાજ કે તીવ્ર વૈરાગ્ય હોય, વૈરાગ્યનો નમૂનો શું? વૈરાગ્ય માટે બીજા બધા વૈરાગ્યના સ્વરૂપ છે, પણ સાચો વૈરાગ્ય તો એ કહેવાય કે જેને વિષયની વાસના ટળે, ખરો વૈરાગ્ય છે, એ ખરું વૈરાગ્યનું રૂપ છે. એટલે મહારાજ કે જેને બ્રહ્મચર્ય પાળવાનો ખૂબ જ મોટો ઠેરાવ છે એના જેવો કોઈ સુખી નથી, અને એ જ ત્યાગાશ્રમ સ્વીકારે. ઘડીક મનમાં થતા લગ્ન કરું, લગ્ન કરીશ તો હેરાન થઈ જાય, લગ્ન કરીશ ને હેરાન થઈ જાય, બધી મહેનત બહુ કરવી પડશે એમ માનીને સાધુ થાય એમાં કાંઈ ન વળે, એ તો આળસને કારણે સાધુ થયો. અને ગોપાલ સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે એક પ્રકારના સાધુ નથી થતા, પાંચ પ્રકારના થાય છે. આળસુ સાધુ થઈ જાય, કાંઈ મહેનત કરવી નહીં એમ માનીને, અને ક્રોધી પણ સાધુ થાય, ક્રોધી સાધુ થાય, કંઈક એમ બટાજટી બોલી ગયો હોય પરિવારમાં તોય પણ સંસાર છોડી દે, સ્વામી કે એમાંય કાંઈ વળે નહીં. અને ત્રીજો લોભી પણ સાધુ થાય, સ્વામી કે એ ખૂબ ભેળું કરશું, મફતનું મળશે. સ્વામી કે એમાંય કાંઈ વળે નહીં. અને ચોથો બાળક સાધુ થાય, જેનું પરિણામ કેવું છે ખબર નથી પડતી, સાધુ થાય. અને પાંચમો સમજુ સાધુ થાય. સ્વામી કે સમજુ સાધુ થાય, ખરેખરો થાય. બાકી બાળકને જેવો યોગ થાય એવો થાય, સારો જોગ થાય, સારો થાય, નબળો જોગ થાય તો નબળો થાય. એટલે અહીંયા મહારાજ બહુ સ્પષ્ટ વાત બતાવે. મહારાજ કે તીવ્ર વૈરાગ્યવાળાને ત્યાગ આશ્રમ સ્વીકારો, મંદ વૈરાગ્યવાળા ન સ્વીકારો. તીવ્ર વૈરાગ્ય એટલે જેને અખંડ બ્રહ્મચર્યપાળનું ખૂબ તાન છે એણે જ ત્યાગ આશ્રમ સ્વીકારવો. લગ્ન કરવાના સંકલ્પ જેને થતા હોય એણે ત્યાગ આશ્રમ કોઈ દી સ્વીકારવો નહીં, એને પૌણી જવું, એ મહારાજનો સ્પષ્ટ મત છે. બાકી તો મહારાજ કે લગ્નનો સંકલ્પ છે તીવ્ર સંકલ્પ છે પાછો, અને કદાચ ત્યાગ આશ્રમ સ્વીકારો તો એના ત્યાગ આશ્રમમાં જરૂર વિઘન થાય, દેહ પ્રેમ દબે નહીં, વર્ષે બે વર્ષે દસ વર્ષે પણ એના ત્યાગમાં વિઘન જરૂર થાય. ત્યારે સુકમણી આશંકા કરી છે, હે મહારાજ, એ મંદ વૈરાગ્યવાળો ત્યાગી છે, તે સંત થકી ભગવાનના મહાત્માની વાત સાંભળે ને પછી સાંભળે તો પછી મહાત્માની વાત સાંભળે ને પછી મનમાં વિચાર કરે તો શું એને તીવ્ર વૈરાગ ન આવે? અને પ્રથમથી જ તીવ્ર વૈરાગ તો કોઈકને પ્રારબ્ધ યોગ કરીને હશે, અને બહુધા તો એમ પ્રત્યક્ષ દેખાય છે જે આને વૈરાગ નહોતો ને પછી થયો ત્યારે એનું કેમ સમજવું? એ પ્રશ્ન બહુ સમજવા જેવો છે કે મહારાજ પ્રથમથી તીવ્ર વૈરાગ તો કોકને જ હોય, મંદ વૈરાગ્યવાળો છે પણ એને ભગવાનના ખરેખરા સાધુ મળે તો તીવ્ર વૈરાગ ન આવે? પછી મહારાજ બોલ્યા છે, એનો તો એમ ઉત્તર છે જે પોતાને વિચારે તથા કોઈ રીતે તીવ્ર વૈરાગ થાય નહીં. અને જો ધર્મ જ્ઞાન ભક્તિ એ ચાર ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ, તેની સાથે એને અતિશય હેત થાય, જેમ ભગવાન સાથે હેત થાય છે, ત્યારે તો તે જુએ સાંભળે બોલે ઇત્યાદિ જે ક્રિયાને કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે જ કરે. પણ તેની મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહીં, અને તે સંતની મરજીથી બહાર વર્ત્યામાં તેના મનને વિશે નિરંતર ભય વર્તે છે. જો હું એમની મરજી પ્રમાણે નહીં વર્તું તો એ મારી સાથે હેત નહીં રાખે, તે સારું નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે. માટે જો એવું સંત સાથે હેત થયું હોય તો વૈરાગ ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. અને જુઓ ને, આપણા સત્સંગમાં બાઈ ભાઈ પરમહંસે સર્વેને અમારી ઉપર હેત છે, તો મોટેરી બે ત્રણ બાયો છે તે બરાબર બીજી સર્વે બાયો વર્તમાન પાડે છે. કેમ જે એ મનમાં એમ જાણે છે જે જો અમે ખબરદાર થઈને વર્તમાન નહીં પાડીએ તો મહારાજનું હેત અમારી ઉપર નહીં રહે ને કુરાજી થશે, તથા પરમહંસમાં પણ એમ છે, તથા બીજા જે સત્સંગી તથા બ્રહ્મચારી તથા પાળા એ સર્વેમાં પણ એમ છે, તથા દેશ દેશના હરિભક્ત બાય ભાઈ છેટે રહ્યા છે તે પણ વર્તમાનમાં ખબરદાર વર્તે છે. અને એમ જાણે છે જે જો આપણ સારી પેઠે નહીં વર્તીએ તો મહારાજ કુરાજી થશે, માટે અમારે વિશે હેતે કરીને બંધાણા થકા સર્વે ધર્મમાં દ્રઢપણે વર્તે છે. પણ વૈરાગ તો કોઈકને થોડો હશે ને કોઈકને જાજો હશે, તેનું કાંઈ મેળ છે નહીં. અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા ને તેમાંથી જો કાંઈક થયું હોત તો જેમ હમણાં સર્વેની વૃત્તિઓ છે તેવી તેવી રહેત નહીં. ત્યારે તો જે તીવ્ર વૈરાગ્યવાળા હોય ને તે ધર્મમાં રહે, તથા તેની સાથે જેણે પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય તે ધર્મમાં રહે, તથા જે સત્સંગનો યોગ રાખે ને ભગવાનને અંતર્યામી જાણીને પોતપોતાના નિયમ કહ્યા છે તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે, અને એ વિના બીજાનું તો કાંઈ ઠીક રહે નહીં. માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો આ અમે કયો ઉત્તર છે. બહુ સુંદર શુકાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, મારો ઉત્તર એ બહુ સરસ આપ્યો. શું પ્રશ્ન પૂછ્યો યાદ રહો કોઈને? પ્રશ્ન એવો પૂછ્યો કે મહારાજ મંદ વૈરાગ્યવાળો છે તો સાધુના સમાગમે કરીને શું પાર ન પડે, શું તીવ્ર વૈરાગ ન થાય? આવો સ્વામીનો પ્રશ્ન છે. તીવ્ર વૈરાગ ન થાય આવો પ્રશ્ન છે, પણ મહારાજે સ્પષ્ટ એક વાત તો નક્કી કરી નાખી કે ગમે એનો જોગ કરે પણ જેના મૂળમાં વૈરાગ નથી એને વૈરાગ થાય જ નહીં. અમે નથી કીધું વૈરાગ થાય નથી અને થાય જ નહીં. આ બધા ગુણ છે ને કેવા છે ખબર, જન્મસિદ્ધ ગુણો છે. હા, એ ગુણથી જે કાર્ય થાય એ કાર્ય થઈ શકે એવું, પણ એ ગુણ આવે એ વાત શક્ય નથી. મહારાજ કે તીવ્ર વૈરાગ્યની વાત તો રહેવા દો, પ્રશ્ન એવો જ પૂછ્યો તીવ્ર વૈરાગ થાય કે ન થાય, તો મારે તીવ્ર વૈરાગ થાય એવી વાત ન કરી, એવું ન બતાવ્યું. પણ હું મહારાજ કીધું કે હા, જો ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિ સભર એવા સંતના જોગમાં રહે અને અખંડ એને એની સાથે અતિશય હેતુ હોય, ડર રહી રાખે કે હું જો એના વચનમાં નહીં રહું તો મારા ઉપર એ નારાજ થઈ જશે એમ માનીને વર્તે રાખે, તો મહારાજ કે પાર પડી જાય. પણ વૈરાગ આવે એવું બતાવ્યું નહીં. પણ એક વાત આમાં સ્પષ્ટ થાય છે કે વૈરાગ ભલે નથી પણ સૂર્યરંગ તો હોવું જોઈએ. પાછું આ સૂર્યતા તો બતાવ્યા નહીં, કારણ કે નતર વચનમાં રહેવાય નહીં. વચનમાં રહેવામાં દેહને ઘણો બધો કષ્ટ સહન કરવું પડે. ગોપાલ સાહેબ વાતોમાં લખ્યું ને કે ભગવાનના ખરેખરા સાધુનો જોગ મુમુક્ષ શું કામ નથી કરી શકતો, તો કેમ વિષયમાં આસક્તિ છે અને સંતના જોગમાં જાય તો મનમાં એમ થાય છે કે કઠણ રીતે વર્તાવશે અને જાતે ફોસી છે એટલે સાધુના સમાગમમાં રહી શકતો નથી. એટલે આ વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે કે તીવ્ર વૈરાગ તો નથી થઈ શકતો, પણ તીવ્ર વૈરાગયુક્ત એવા સંતના જોગમાં જો આવી જાય તો એના અવલંબન કરીને પાર પડી જાય. પણ પાર પડવા માટે એને સૂર્યતાનો અંગ તો હોવું જ જોઈએ, કારણ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત જે સંત હોય તેનું હું કંઈ હાથ ફેરી ફેરીને જિંદગી પાર પડાવે કેમ લાગે છે તમને? હે, લારો જંપો રાખીને એની જિંદગી પાર પડાવે? ન પડાવે. અને એમ પાર પડે ખરો? ન પડે. એટલે એને તો દંડ દે, જે વસ્તુમાં એનું મન જાતું એને દંડ દે, એની પાસે તપ કરાવે, સાધનાઓ કરાવે, ભજન કરે, કંઈક વિધ સાધન કરાવીને પણ એને પાર પાડવા માટે મથે અને પાર પડી પણ જાય. પણ એ બધું કરવા માટે દે એને ઘણું બધું સહન કરવું પડે. એટલે આત્મનિષ્ઠા તો હોવી જોઈએ, આત્મનિષ્ઠાવાળો પુરુષ શરીર હોય. એટલે હાવ ફોસી તો આ પથે હાલી જ ન હગે. વૈરાગ્ય ન હોય અને પાછું ફોસી હોય, આત્મનિષ્ઠા ન હોય તો ત્યાગ આશ્રમમાં કોઈ દી પાર પડે નહીં. કારણ કે ફોસી હોવાને નાતે, આત્મનિષ્ઠા નહીં હોવાને નાતે એ કદી પણ ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સભર સંતના યોગમાં રહી જ ન હાગે. એ કોઈક ફોસીને ગોતી કાઢે, સમજાણું? કારણ કે સ્વયં ફોસી છે, વૈરાગ તો છે નહીં, ફોસી છે એટલે ફોસીને ગોતે. હું કામ લારો જંપો રાખે, કાંઈ કહે નહીં, જેમ કરવું એમ કરવા દે. એ બધું થાય તો પાછું ઓલું ન થાય શું? એ પાયરે ન પડે. પાયરે ન પડે એટલે ઘેરવ્યો જેમ એવું નથી. ત્યાગાશ્રમ કદાચ ટકી જાય, પણ શેમાં પાયરે પડવાનું છે? મોક્ષમાં. એ મોક્ષ સુધી ન પહોંચી શકે. મોક્ષ સુધી પહોંચવાના બે ઈલાજ બતાવ્યા. ક્યાં બે? એક તો સ્વયં વૈરાગ્ય હોવો જોઈએ તો પાયરે પડી જાય, અથવા વૈરાગી ન હોય તો એવા વૈરાગયુક્ત ધર્મ જ્ઞાન વૈરાગયુક્ત એવો ભગવાનના સંતના જોગમાં રહે અને કહે એમ કરે રાખે તો પણ મહારાજ કે પાર પડી જાય. બે સિવાય ત્રીજો કોઈ ઈલાજ છે જ નહીં. મહારાજ કે તમે બધા રૂડા દેખો છો, દેખાવ છો અને બધા ધર્મ જ્ઞાન વૈરાગ્ય સભર દેખાવ છો, પણ એ તો અમે તમારે હારે છીએ. એટલે મહારાજ કે પંચાણા માંદા થાય ત્યારે જો કાંક થઈ ગયું હોત તો એટલે આ રહેત નહીં. મહારાજ કે અમારો જોગ છે એને કારણે આ તમે બધાએ ભજન કરો છો, રૂડા દિશો છો. એટલે મહારાજે મધ્યના અંત્યના 35માં કીધું ને, મહારાજ કે અમારા મનને ઉદાસ કરવા માંડીએ ત્યારે તો એમ થઈ ક્યાંયનું ક્યાંય જતું રહેવાશે, પણ મનમાં એમ થાય છે કે ભલા અમારા યોગે ઘણા બધા ભજન કરે છે એટલે મનને ઉદાસ થવા દેતા નથી. મહારાજ કે અમે બેઠા છીએ એટલે તમે ભજન કરો, નહીં તો હું ભજન કરવાના. અને હકીકત છે, ઘોરકળી કાળમાં રૂડા સંગ વિના ભજન થાય નહીં. સંગ વિના કોઈ માને એકલો ભજન કરી લઉં તો એને ખબર ન પડે ને તળી વયો જાય. અરે તો ઘોર કળીકાળ હાલે છે, સતયુગમાં નિથ્યુત, કળીકાળમાં ક્યાં જ થાય? ભરતજી સતયુગમાં ભજન કરવા નીકળ્યા હતા કે કળિયુગમાં? હે, સતયુગમાં ભજન કરવા નીકળ્યા તોય થયું? ન થયું. અને શું થયું? મૃગલું થયું. એટલે રૂડો સંગ અવશ્ય જરૂરી છે. મહારાજે ત્યાં સુધી કીધું, પહેલાં મહારાજ પહેલાં તો વાત વૈરાગ ઉપર લઈ જતા હતા. જો મહારાજ વૈરાગની પ્રધાનતા આપીને મહારાજે, મહારાજ આ જ વચનામૃતમાં વૈરાગી કરતા સંઘને પ્રધાન બતાવી દીધો. મહારાજ પેલા વૈરાગ્યની પ્રધાનતા આપી, મહારાજ કે તીવ્ર વૈરાગ્ય હોય અને સંસાર છોડવો જોઈએ, ત્યાગ આશ્રમ સ્વીકારવો જોઈએ તો જ પાર પડે, બાકી વિઘન થાય એવી મહારાજ પોતે વાત કરતા હતા. અને મહારાજે ફેર્યું અને મહારાજ પાસે ફેરવીને કહે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સબર એવા ભગવાનના સંતનો જો જોગ હોય તો પાર પડી જાય. એવીને તો મહારાજ કહે વૈરાગ્યનો કાંઈ મેળ નહીં, કોઈને ઓછો હોય ને કોઈને વધારો હોય એનો કાંઈ મેળ નહીં. વૈરાગી પણ ક્યારેક રાગી થઈ જાય કુસંગનો જોગ થાય તો, કારણ કે માયા કેવી છે, મહાજોરાવરવાળી છે, મહાશક્તિશાળી છે, એ બધાને પછાડી શકે એવી જબર છે. કાંઈ સૌભ્રીન પરાશર ની કાંઈ રાગી નહોતા, મહાવૈરાગી હતા, પણ તેમ છતાંય માયાએ પછાડી દીધા. એટલે આ વચનામૃતની અંદર, જોકે આમ તો સર્વત્ર વચનામૃતની અંદર મહારાજે તો છેવટે સંઘને જ પ્રધાન બતાવી દીધો, અહીંયા પણ સંઘને જ પ્રધાન બતાવ્યો. પણ ખરેખરો સંઘ પણ કંઈક સુરવીરતા હોય તો જ રાખી શકે છે, નહીતર રાખી શકતો નથી. તમે જોજો હાવ ફૂસી છે ને, ઇન્દ્રિય અંતઃકરણ લાડલડાવા જ ગમતા છે, એને તમે ગમે એટલો પ્રયાસ કરશો ને તો સાધુ પાસે આવશે જ નહીં, ગમે એમ કરશો ને તમે લઈ જશો ને. અને કદાચ એકાદી આવે તો બીજે દાડે તો નો જ પોગે, હું કામ એના સંઘમાં એને વિષયનો આહાર તોડવો પડે, વિષયનો આહાર એ તોડી શકે નહીં. એટલે વિષયના પ્રસંગથી તો મુમુક્ષનું કલ્યાણ બગડે જ, વિષયનો પ્રસંગ કેમ છૂટે તો કે એક તો વૈરાગ્ય હોય તો છૂટી જાય, અને કાં તો સંઘ હોય તો છૂટી જાય, બાકી વિષયના જોગથી મોક્ષ થાય એ વાત છે જ નહીં. આ મોટા સંતનો સમાગમ રાખો એટલે એવો મતલબ નથી થતો કે ખાલી સંઘ રાખે અને પછી જલસા જીકે તો એ પાર પડી જાય, એવો અર્થ નથી. વૈરાગ્ય કરીને જે વિષયનું છેટું રહે છે એમ એવા રૂડા સંઘથી પણ વિષયનું છેટું રહે, વિષયનું છેટું રહે એટલે મુમુક્ષુ પાર પડી જાય છે, માને મોક્ષ કરી જાય છે. એવી રીતે મહારાજ અહીંયા સુંદર રીતે અંત્યના 29માં વચનામૃતમાં વાત કરી.